நமோ நோய் சௌ ஐரியம் நமோ நோய் சௌ உஜாயம் நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவனம் ஓம்காரம் எங்கும் சயோக்தம் நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நம சுமதி சாராய் சுவானுபூத்தியாச்சாஸ்தி சுவாய் பவாய
नियम सार शुद्ध भाव अधिकार यानी छेली पांच गाथा चले अधिकार ये आयु से आत्मा अनंत अतिन्द्रिय शुद्ध आनंद स्वरूप एनो सम्यक दर्शन એટલે કે એવા પરમ પૂર્ણ સ્વભાવ એની સમ્યક સાચી પ્રતીતિ આત્માના સ્વસંવેદન પ્રત્યક્ષમાં એ સમ્યક દર્શન એક પરિણામ છે. પરિણામ એટલે પર્યાય છે. એ પરિણામને નિમિત્ત કોણ હોય છે એ વાત ચાલે છે. શું સમજાય છે? કાંઈ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂરણ શાંત રસનો અને અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સમુદ્ર છે. એવો આત્મા પૂરણ અનંત ગુણનો પિંડ સમાજ સ્વભાવ સ્વરૂપ એનું જે સ્વસંવેદન જ્ઞાનમાં અંતર્મુખ થઈને પ્રત્યક્ષપણું જ્ઞાનમાં થવું અને એમાં એની પ્રતીત થવી એવા જે સમ્યક દર્શનરૂપી પરિણામ જે મોક્ષના માર્ગનું માર્ગરૂપ છે એ પરિણામમાં નિમિત્ત કોણ હોય એ વાત કરે છે. એ છે કે આ સંકેત પરિણામનું જેઓ અહીંયા વિવેક કરે છે અજ્ઞાની અને અલ્પજ્ઞાની વિપરીત બુદ્ધિવાળા એના શબ્દો એને સંકેતના પરિણામમાં નિમિત્ત ન હોય એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેને આત્મજ્ઞાનના પરિણામ સ્વભાવના ભાનના સમ્યક દર્શનના થાય એને જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય. એને નિમિત્તની વાટ જોવી પડે નહીં, નિમિત્તને આધીન નહીં, પણ આત્મા જેને ધર્મરૂપી પર્યાયની દશા સમ્યક દર્શનના પરિણામ થાય એને બાહ્ય સહકારી સાથે નિમિત્ત રૂપે રહેનારા કેવના શબ્દો હોય એની વાત કરી કરે છે કે તે સંકેત પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું. એક સમયમાં જેને વિતરાગતા પૂર્ણ થઈ ગઈ છે એટલે જ નિર્દોષ દશા જેને પૂર્ણ પ્રાપ્ત છે અને જેના જ્ઞાનની સંપૂર્ણ શક્તિનો પૂરણ વિકાસ જેની દશામાં પ્રાપ્ત છે એના મુખ કમળમાંથી નીકળેલું. સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એ વાણી કેવી છે? એ વાણી કેવી? સર્વજ્ઞ વિતરાગના મુખે નીકળેલી સમસ્ત વસ્તુના કેમ કે સર્વજ્ઞ છે. અને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પોતાના જ્ઞાન પર્યાયની સાક્ષાત્કારમાં પ્રત્યક્ષ થઈ ગયા છે. સમજાય છે? આમાં એવા ભગવાન સર્વજ્ઞના મુખમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં વાણી જેવી છે એ પહેલા આવી ગઈ છે. સર્વજ્ઞાનુસારની વાણી માટે વાણી પણ પૂજ્ય છે એમ વ્યવહારે आयु तो निश्चय तो पोता स्वभाव पूजवा लायक सत्कर करवा लायक आदरणीय उपाधि पण सर्वज्ञ ना भाव प्रगट्या छे ने अंतर मां जेने चरम शरीर ही छेल्लू शरीर रह्युं अने अंतरदशा पूर्ण थई गई एना शरीर सहित जीवनी वाणी एनी वात केवी छे ने आ और शरीर स्थित थया होय एने तो वाणी होय नहीं शरीर मां व्यवहारे रह्या छता एमां અંતરમાં સર્વજ્ઞ જ્ઞાનની દશા જેને પૂર્ણ થઈ છે એથી તેને વિતરાગતા નિર્દોષતા જ સર્વજ્ઞ પદમાં વર્તે છે. એના મુખ કમળમાંથી નીકળેલું એ અપેક્ષા વચન છે, બાકી નીકળે છે તો આખા સર્વાંગે સર્વાંગે ઓમ ધ્વનિ નીકળે સર્વજ્ઞ પરમાત્માને. જે તીર્થંકર હોય જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત થયું સર્વાંગે ઓમ ધ્વનિ નીકળે. ઓમકાર સુનિ ગણધર અર્થ ગણધર વિચારે. સંતો ગણધરો મુનિયો એને સાંભળી એના વિસ્તારના સ્પષ્ટ ભાવો અંતર સ્મૃતિ પથમાં વિચારી અને બારંગની ગણધર રચના કરે. જો આ શાસ્ત્ર કોને કહેવાય એનો વિવેક બતાવે છે. જે તે પાના ને ચોપાનિયા ને ચોપડીઓ વાંચે ને ધર્મ રાય જ્ઞાન થાય દૂધમાં ન થાય. સમજાય છે? કઈ જેને ભગવાન આત્માનું જે સંગત જ્ઞાનમાં પ્રતીતરૂપ પરિણામ એ પરિણામને ઉપાદાનનું કારણ તો પોતે છે, એ પરિણામ પર્યાય ધર્મની ધર્મીના અવલંબે થયેલી હોય છે. પણ થયેલા પરિણામમાં એને નિમિત્તરૂપી બારદાન કોથળો કેવો હોય, એને વાણી કોની સાંભળેલી હોય. જેવા દેશના લબ્ધિ કહે છે નથી નહીં બહુ પૈસા જીતી આપી દે હું તો નથી, પુણ્ય વિના પૈસા મળે નહીં, પવિત્રતા પોતાના આત્માના આશ્રય વિના મળે નહીં. પણ એ પવિત્રતાના પરિણામમાં નિમિત્ત કેવું હોય એનો જેને વિવેક નથી, જેને સર્વજ્ઞ વિતરાગે કહેલો ત્રણ કાળ ત્રણ લોકના ભાવોનો સમસ્ત પદાર્થ જાણ્યા એની વાણીમાં સમસ્ત પદાર્થને કહેવાની તાકાત છે. અને સમ્યક દર્શનના પરિણામમાં અનંત અનંત ગુણનો પિંડ સમસ્ત ગુણનો સમાજ જેને પ્રતીતમાં સામત છે એવા પરિણામને સર્વજ્ઞના વિતરાગની વાણી નિમિત્ત રૂપે હોઈ શકે. બીજું નિમિત્ત હોય સર્વજ્ઞ પરમાત્માની વાણી સિવાય કે સંતો આ તો વાણી એની, મુનિઓ કહે છે વાણી એની જ કહે છે, સંકીર્તિ પણ એની જ વાણી કહે છે, એથી પછી મુમુક્ષુ લીધે. એટલે જેને આત્મ શાંતિ આત્મધર્મ અણાકુળ આનંદના અનુભવના પરિણામ સમ્યક દર્શનના થયા એને નિમિત્ત તરીકે સંયોગ તરીકે બાહ્ય કારણ તરીકે ઉપસ્થિત રહે ઉપચારે એ કેવું વચન હોય. વિતરાગી સર્વજ્ઞના મુખમળથી નીકળેલું એવું સમાસ વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ લેવા વાણી. ઓહો, ભગવાનનું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે ત્યારે વાણી સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય સૂત્રરૂપ તત્વજ્ઞાન છે. શું કીધું સમજાય છે? કાંઈ આ લોકો ભ્રમણા જે સર્વજ્ઞ કોણ છે, વિતરાગ કોણ છે, આત્માની પૂર્ણ દશાના પ્રાપ્ત જીવો ક્યાં છે, કોણ છે, કેમ છે એની પણ જેને ખબર નથી, એની વાણી કેવી હોય એવી એને ખબર હોઈ શકે. અને જ્યારે સમ્યક દર્શન પામવાને લાયક જી થાય ત્યારે એને સર્વજ્ઞ ભગવાનની વાણી પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત જે આત્મા છે એની વાણી પણ પૂરણ પદાર્થને સ્થાપન કરવાની તાકાત વાળી છે. સમાસ વસ્તુમાં શું બાકી રહ્યું? ત્રણ કાળના દ્રવ્યો, ત્રણ કાળના ગુણોને એની અવસ્થાઓ, એ બધાને પ્રતિપાદન કહેવામાં સમર્થ છે. વાણીમાં સ્વપર કહેવાની તાકાત શક્તિ છે, જ્ઞાનમાં સ્વપર જાણવાની પૂર્ણ તાકાત છે, ભગવાનની વાણીમાં સ્વપરની પૂરી વાત કહેવાની તાકાત છે. સમજાય છે? કાંઈ એવા વાણીરૂપ દ્રવશુત, દ્રવશુત વાણી શબ્દો, દ્રવશુત કહ્યું છે ને કે છે લખેલા શબ્દો નહીં પણ કહેલા શબ્દો, જ્ઞાનીના મુખમાંથી સમ્યક દ્રષ્ટિ કે સમ્યક જ્ઞાની કે મુનિ પદ પામેલા ભાવલિંગી સંતો, એના મુખમાંથી નીકળેલી વાણી એ સર્વજ્ઞના મુખથી નીકળેલું તત્વજ્ઞાનનું દ્રવશુતરૂપ વાણી, એ જ જ્ઞાનીને સમ્યક દર્શન પામવામાં નિમિત્ત હોય. સમજાય છે? કાયામાં બધું કાઢી નાખ્યું. સર્વજ્ઞના જ્ઞાન સિવાય જેણે કલ્પનાએ પદાર્થની વ્યાખ્યા કરી છે અને પદાર્થને બોધ્યા છે, એ બધા આત્માના ધર્મને પામવામાં બાય સહકારી નિમિત્ત પણ હોઈ શકે નહીં. સમજાણું કાયામાં? એ દ્રવશુતરૂપ તત્વજ્ઞાન, જુઓ એને તત્વજ્ઞાન, ઓલા વાણીને પણ તત્વજ્ઞાન કીધું ભાઈ, વાણી તત્વજ્ઞાન, હજી ભાવ તત્વજ્ઞાન તો જેને પ્રગટ્યું એનું ભાવ, જેની વાણીમાં ઓમ ધ્વનિ છૂટીને સર્વજ્ઞ પદની અનુસારણી વાણી, ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ સસ્તામળની પેઠે જેને જ્ઞાનમાં જાણ્યા, એવા ભગવાનને અનુસરીને વાણી પણ પૂરણ સ્વભાવને સ્થાપન કરનારી સામર્થ્યવાળી વાણી, એવી દ્રવશુતરૂપ તત્વજ્ઞાન, દ્રવશુતરૂપ તત્વજ્ઞાન જ તેને બાય સહકારી નિમિત્ત હોય. પામે પોતાથી, પામે પોતાથી સમ્યક દર્શન આત્માના અવલંબે, પણ પામવા કાળે એને પહેલી આવી દેશના મળેલી હોવી, અજ્ઞાનીની દેશના પામે એને સમ્યક દર્શન થાય ત્રણકાળમાં થાય નહીં. સમજાણું કાંઈ? કે છે એવું દર્શરૂપ તત્વજ્ઞાન જ બાય સહકારી, બાય સહ સાથે વેરવા રૂપ એ શબ્દની ધારા પૂર્ણ સ્વરૂપને કહેનારી એ વાણી, પૂર્ણ સ્વરૂપના આત્માનું પૂર્ણ સ્વપર પ્રકાશ જ્ઞાન આદિ પૂર્ણ સ્વભાવો, એને પ્રતીતમાં લેવાવાળા સમ્યક પરિણામ એને બાહ્ય નિમિત્ત આ જ હોય. સમજાય છે? કાંઈ હૃદયભાઈ, ભાડામાં જન્મે તોય ખબર ન મળે, ભગવાન જાણે શું હશે. હવે આ તકરારી ગાથા ચંદભાઈ, હે ઇતિહાસી ગાથા, એ ચંદભાઈ તકરારી ગાથા વારમાં કીધી હતી, કે છે આ ઐતિહાસિક તકરારી ગાથા 53 ની, એનો અર્થ જી મુમુક્ષુ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુ પણ આની લીધી. ટીકાનો શબ્દ જ એવો છે, ટીકાની ગલતીને જૂઠું કે એને આ અર્થ જૂઠો કહેવો પડે. પદ્મમલધારી દેવ એવો સમ્યક દર્શના મોક્ષ માર્ગનો અધિકાર છે નિયમસાર, એટલે એમાં પણ શુદ્ધ ભાવ ત્રિકાળી જ્ઞાયક ભાવમાં આનંદ ગુણનો પિંડ એને બતાવનારી વાણી, એટલે એની અંદરમાં એ બતાવનારી વાણી જે છે એને બાય નિમિત્ત કહ્યું, અને જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે કે આત્માના ભાનવાળા ચારિત્રવન સંતો મુનિઓ ભાવલિંગી મુનિઓ છે, જેને દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણે અંતરમાં પ્રગટ્યા છે, એવા મુમુક્ષુ તેમને પણ
વાણીને તો બાળકી કીધું, પણ સમ્યક દર્શન પામનાર પરિણામવાળા જીવને
धर्मी सम्यग्रस्ति ज्ञानी એનો અભિપ્રાય જે છે એ એને જાણવામાં નિમિત્ત થાય છે, માટે તેને અંતરંગ કારણ સમ્યગ્રસ્તિ
જ્ઞાની સમ્યક ચારિત્રવંત એ જીવો પણ ઉપચારથી ઓલો બાહ્ય સહકારી કારણ છે, આ એ કારણ તો એ છે, પણ ઉપચારથી એટલે વ્યવહારથી પદાર્થ નિર્ણયના હેતુ પર આને લીધે આત્મા એક સમયનો પૂર્ણ આનંદને શુદ્ધ એવા પૂર્ણ પદાર્થ આત્માના નિર્ણયના પરિણામમાં હેતુપણું એ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિનો ભાવ એ મુમુક્ષુ અહીં લીધા છે, મુમુક્ષુ ઉદય લીધા આખા લીધા છે. ધર્માત્મા પોતે બીજા સમ્યક દ્રષ્ટિના પરિણામને ઉપચારથી અંતરંગ કારણ થાય છે, ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુ પણ આને લીધે અંતરંગ હેતુ કયા છે? અટપટી ભાષા જુઓ શું કે છે. બીજે ઠેકાણે અધિકાર એવો આવે છે કે દર્શનનું આદિ ક્ષય એ અંતરંગ કારણ છે અને નો કર્મ હઠમાં એ બાહ્ય કારણ છે, એ બીજી વાત છે. આય સમ્યક દર્શનના આત્માના આનંદના સાક્ષાત્કારના જે પરિણામ થયા એ પરિણામને જેને સાક્ષાત્કાર પૂરણ થયો આત્માનો એવા સમ્યક દ્રષ્ટિ જીવો એને અંતરંગ હેતુ ઉપચારથી કહેવામાં આવે છે. વાણી પણ પર છે અને ધર્માત્મા પણ સમ્યક દર્શન પામનાર પરિણામને પર જ છે, પણ પરમાં બેમાં ફેર પાડવા વાણી બાહ્ય સહકારી કારણ કહ્યું અને પદાર્થનો નિર્ણય કરનારો જે ધર્મી જીવ એને પદાર્થના નિર્ણય કરેલા સમ્યક જ્ઞાનીઓ એ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુ પણ આને લીધે, કારણ કે જ્ઞાનીની વાણી અને એનો અભિપ્રાયમાં યથાર્થ પદાર્થનો નિર્ણય છે અને યથાર્થ પદાર્થનું પ્રતિપાદન છે. સમજાય છે? કાંઈ યથાર્થ પદાર્થનું પ્રતિપાદન તે બાહ્ય નિમિત્ત થાય સમ્યક દર્શનના ભાવને, અને યથાર્થ પદાર્થનું ભાન થયેલા જીવો એ ઉપચારથી અંતરંગ હેતુઓ છે. છે તો એ બાહ્ય હેતુ, પણ એનું વજન ઓલી વાણી કરતા એમને કહેવાનો આશય જે છે નિર્વિકલ્પ આનંદ ગુણનો પિંડ આનંદ કંદ સહજ આનંદ પ્રભુ એવું જેને વાણીમાં કહેવું છે કે શુદ્ધ આત્મા ઉપાદેય છે, શુદ્ધ આત્મા ઉપાદેય છે, એવો જેનો અભિપ્રાય થયેલો એવા ધર્માત્મા જ્ઞાની એ સમ્યક દર્શન પરિણામમાં પામવાને ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુને કારણે સમ્યક પરિણામના અંતરંગ હેતુ કયા છે એવા બાય જીવ છતાં એને પરિણામ પામવાના એના પરિણામે એને અંતરંગ હેતુ કહેવામાં નિમિત્તના ભેદ છે, અંતરંગ હેતુ એ ઉપાદાની વાત નથી. ચંદભાઈ સમજાણું કાંઈ પાઠ છે ટૂંકો અંદરજો. સમ્યક પરિણામ બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞ કમલ નિસર્ગ વિ નિસર્ગત સમસ્વ સુપ્રતિભાન સમુદ્ર શુદ્ધરૂપે તત્વજ્ઞાન ઓર મુમુક્ષુ તેપી ઉપચાર તેપી ઉપચાર હતો. ઓલું તો કહ્યું એટલે બીજું કહેવું છે માટે ઓલું કર્મનો અંતર ક્ષુભસમ છે એ નિર્ણય વાત કેવી નથી. આ મુમુક્ષુ તેપી ઉપચાર છે ને તેમને પણ એમ છે ને ભાઈ શબ્દો તેમને પણ શબ્દ કેમ જો એક બાય સહકારની બતાવ્યું એવું જ એક બાય નિમિત્ત બતાવવું છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે પદાર્થ સ્વરૂપ અખંડ આનંદ છે એના નિર્ણયના સમ્યક ધર્મના પરિણામમાં એના અભિપ્રાય અને એ આત્માઓ નિમિત્તપણે હેતુ હોવાથી એને અંતરંગ હેતુ કયા છે. છે તો બાહ્ય હેતુ બે, પણ શબ્દ કરતા શબ્દના કહેનારા આત્માઓને નજીક ગણીને એને અંતરંગ હેતુ કયા. સમજાણું કઈ? કારણ કે તેમને દર્શન મોહની કર્મના ક્ષયાદિક છે એમ કહ્યું છે. તેમને એટલે મુમુક્ષુને, જેના ભાવ બીજા આત્માને સમ્યક દર્શન પરિણામમાં ઉપાદાન અંતરંગ કારણ આત્મા, પણ નિમિત્ત કારણ અંતરંગ એટલે શબ્દ કરતા પણ એનો આત્મા, અંતરંગ એટલે નજીકનું કારણ એનો અભિપ્રાય શું સમજવા માટે એને અંતરંગ કારણ કયા. એવા ધર્માત્મા જીવો, ધર્મી ને ધર્મ પામવામાં નિમિત્ત વાળા કે જેને દર્શનમોનો ક્ષયાદિ થયેલા છે, જેને સમ્યક દર્શન ક્ષાયક થયું હોય, ક્ષુપસમ થયું હોય, ઉપસમ, એવા જીવો બીજા ધર્મ પામનારના પરિણામને નિમિત્ત તરીકે હોઈ શકે છે. અજ્ઞાની તેને નિમિત્ત તરીકે હોઈ શકે. સમજાણું કાયામાં હિરદભાઈ? બીજા અર્થો જે ચાલે છે ગુમટ સારમાં, એ ત્યાં બીજી વાત છે. ત્યાં તો કર્મની વાત લેવી છે કે બાહ્ય કર્મ, નો કર્મ શરીરાદી અને અભ્યંતર કર્મ એને નિમિત્ત તરીકે એને સ્વીકાર્યું છે. આ બીજી વાત છે. ટીકાકાર પદ્મ મલથારી દેવ એણે કરેલી ટીકા, એનું સંક્ષિપ્ત કહો તો તે પણ ગાથા, એ ગાથાનો વિસ્તાર કહો તો ટીકા, એનો વિસ્તાર કહો તો ટીકા, સંક્ષિપ્ત કહો તો ગાથા. એટલે ગાથાનું સ્પષ્ટીકરણ કરેલી ટીકા છે. એ ગાથાને ગલત અને જૂઠી ઠરાવવી મુનિઓના કથનો, જે પંચ મહાવ્રતધારી સંત આત્મજ્ઞાની ધ્યાની સાતમે છઠ્ઠે ગુણસ્થાને બિરાજમાન, એ મુનિ પોતે કહે છે કે અમારા મુખમાંથી આગમ ચરે છે. આગળ આવે છે બે ત્રણ ઠેકાણે, અમારા મુખમાંથી આગમ ઝરે છે, અમે આત્માના આનંદને અનુભવ્યો છે, ચારિત્ર સહિત સ્વરૂપની રમણતા સહિત આ મુનિપણાની દશામાં અમારા ને કેવળ જ્ઞાનમાં જરીક ફેર છે એમ એક કવશ આવે છે. સમજાય છે કાંઈ? એવા સંતના મુખમાંથી વાણી નીકળી, એ સર્વજ્ઞે કહેલી વાણીનો જ સ્પષ્ટીકરણનો એ ભાવ છે. અરે જગતના જીવોને ક્યાંક ક્યાંક અટકીને અટકવું ને ભટકવું છે, એટલે અટકીને રોકાઈ ગયા. પણ વાસ્તવિક તત્વ શું છે અને એના નિમિત્તો સાચા કેવા હોય એની પણ જેને ખબર્યું ન હોય ને જ્યાં ત્યાંથી ભટક્યા કરે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. સમજાણું કાંઈ? ધર્મ સમજનારને સમજેલા અનુભવેલા ધર્મી જ નિમિત્ત હોઈ શકે. દેખનાર આ માર્ગ બતાવનાર આંધળા માર્ગ ને બતાવે કે જાઓ આ માર્ગ, એમ હોઈ શકે નહીં. નિમિત્તપણે પણ એવું શકે નહીં. સમજાણું કાંઈ? જેના માર્ગ જોયા નથી, જે માર્ગ એવો પાઠ ધવણમાં આવે છે, જેણે દીઠ મગ્ગી, જેણે અંતરનો માર્ગ વારંવાર જોયો છે, એ માર્ગને પામતા અંતરમાં એને વાર લાગતી, વિકલ્પમાં ભલે આવે પણ એમાં અંતર પહોંચતા એને વાર, કારણ કે માર્ગ કેમ જવાય અંતરમાં એ જોયો છે. સમજાણું કાંઈ? એવા સર્વજ્ઞ વિતરાગની વાણીને અનુસરીને, પોતાના સ્વભાવને અનુસરીને જેને સમ્યક દર્શન જ્ઞાન થયા, નિમિત્તપણે જેને એ વાણી હતી, એવા જ ધર્માત્મા બીજા ધર્મ પામનારના પરિણામને આ નિમિત્ત હોય. સમજાણું કાંઈ? શું છે આ લખાણ? પહેલો અર્થ તો કર્યો તો 2000 ની સાલમાં હિંસર વાંચી કાઢે એવું લે લખ્યું તો એમ કરતો કર્યો હિંમતભાઈ કે પણ ટીકામાં ફેર છે. લાવો ભાઈ ટીકા. ટીકામાં આમ છે બરાબર, એ વાત છે. પહેલેની વ્યાખ્યામાં સચોટ પ્રસાદે અર્થ કરેલો એ વાંચ્યો, ટીકામાં વાંચેલી કરી પણ આની હારી આ મેળ કરીને ખ્યાલ આવેલો, એટલે આ વાંચ્યો ને બીજે દી કે પણ ટીકામાં ફેર છે. લખાણ ટીકામાં ધર્મી જીવો બીજાને નિમિત્ત થાય એમ કહેલું છે. ધર્મી જીવના દર્શનમુખ ક્ષય કારણ સંકેત પામવામાં થાય એ હું ટીકામાં નથી, આ 2000 સાલની વાત છે, 2000 ની દિવાળી પહેલાની વાત છે. સમજાય છે? કઈ અમારે પંડિતજી તો બહુ શાંત વૈરાગી મગજવાળા તત્વના ઘણા અભ્યાસી ને બહુ થયેલ. હિંમતભાઈ નથી ગયા? ભાઈ ગયા? હે ગયા? આવે ને જાય નજીક ખરું ને? કો સમજાણું આમાં? હા, પદાર્થ નિર્ણય હેતુત્વાદ અંતરંગ હિત્વ ઇતિ ઉક્તા હા એમ કહેવામાં આવ્યો. જે ધર્મી જીવને જેને આત્મમાર્ગ જેને જોયો ને અનુભવ્યો એવા જીવની વાણી બાય નિમિત્ત કહેવાય, અને એ આત્મા અંતરંગ નિમિત્ત કહેવાય. ઉપચારથી પાછો શબ્દ પીડ્યો છે ને, ઉપચારથી કહો કે વ્યવહારથી અંતરંગ કારણ કયો? બોલો, વ્યવહાર એકનું કારણ કયું ના વ્યવહારે એનાથી વધારે વજન દેવા. એ આત્માઓ જેને આત્મભાન સમ્યક છે એ જ ધર્મ પામનાર જીવને બાય નિમિત્ત હોવા છતાં એની વાણી બાય નિમિત્ત, પણ એ એનો આત્મા બાય હોવા છતાં અંતરંગ હેતુ ભગવાને કયા છે? સમજાણું કઈ? લ્યો, એ અધિકાર પૂરો થયો. હવે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા કીધી, અને સમ્યક દર્શનમાં નિમિત્ત રૂપે વ્યવહાર કોણ એની વ્યાખ્યા કરી. હવે એકલો નિશ્ચય સિદ્ધ કરે છે. શું કહ્યું સમજાણું? પહેલો તો અંદર સમ્યક દર્શન નિશ્ચય જેને થયા હોય એને વ્યવહારમાં સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, ખોટા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય. એને સાચા જ્ઞાન થયેલા હોય એને વ્યવહારુ જ્ઞાનમાં પણ વિતરાગ સર્વજ્ઞે કહેલા તત્વનો હે ઉપાધેયનું વ્યવહારુ જ્ઞાન સાચું મળતું હોય, અને જેને સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપની રમણતાના આનંદના ઘોલનમાં ઝૂંટ્યા હોય એને સાવધ યોગના પાપના તીવ્ર પરિણામથી નિવૃત્તિ રૂપ શુભ પરિણામ રૂપ વ્યવહાર ચારિત્ર પંચમાવર્ત રૂપે એને હોય. પણ એ ત્રણેય વ્યવહાર પુનબંધના કારણ છે, અને આત્માની દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વભાવની સ્થિતિ છે એ મોક્ષના કારણે સમનિદ્રા છે. એમ વાત પહેલી એકલી વ્યવહારની કરી, અને પાછો આ એ વ્યવહાર કયો? સમ્યક દર્શનની સાથે મેળવાળી વાત છે કે સમ્યક દર્શનના પરિણામ જેને પ્રગટવાના હોય એ જીવને આવા જ નિમિત્તો હોય. ખોટા નિમિત્ત હોય તો સમજવું કે એને સમ્યક દર્શન પરિણામ પ્રગટ્યા નથી. સમજાણું કઈ? હવે એનું નિશ્ચય સ્વરૂપ યથાર્થ પરમાત્મા પોતે કોણ છે અંદર, એની નિશ્ચય નામ સત્યતાના ભણકારની વાતો કરે છે. પહેલો ભેદ ઉપચાર હતો, હવે અભેદ અનુપચાર છે ને. ભગવાન આત્મા અનંત અનંત શુદ્ધ, જેના એક અંશમાં દશામાં અલ્પજ્ઞતા થોડી ઘસીને વિશેષ સર્વજ્ઞ સન્મુખ થવાની દશાની સમ્યકતા પ્રગટે, એ બધા જ્ઞાનના અંશો જેમાં અંતરમાં પીડાતી પ્રગટ થાય એવા પૂર્ણ સ્વભાવમાં જે અંતર સ્વભાવ શક્તિ પડી છે એવા પૂર્ણ આત્માને અભેદથી અણુપચાર, જેમાં વ્યવહાર નહીં, એકલો અખંડ પરમાનંદ પ્રભુ છો એવો રત્નત્રય પરિણતિ વાળો જીવ, એને એવું સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, આચરણમાં શાંતિના ઓડકાર શાંતિના રસના કુંડ વહે છે. શાંત રસ, શાંત રસ, જેના નયણોને શરીરમાં પણ શાંત રસ અંદરમાં છે તો ઢળ્યા પહા દેખાય છે. જેના બરફ ઠંડા થયા એ વાસણ પડ્યું એ વાસણે ઠંડુ દેખાય. સમજાણું કઈ? એમ જેનો આત્મા અંતરના આનંદ શાંત રસની પ્રતીતિ એનું જ્ઞાન અને એની રમણતાની ચારિત્ર દશા થઈ એ તો શાંતિના રસના ડીમ થઈ ગયા. આશા ભાઈ ભાઈ એના શરીર અને વાણીમાં શાંતતા શાંતતા શાંત ચારિત્રની સહિત મુનિ છે. શાંત જળતું એ બધું ઠરી ગયેલું વાણી ઠરેલી શરીર થયેલી એવી જેની ઉત્શાંત રસની ઝરતી વાણી અને ઉત્શાંત રસનું શરીર જાણે ઝીણ થઈ ગયું હોય બોલો અંદરમાં ભક્તામરમાં કે છે ને પ્રભુને સ્તુતિ કરતા આપણી પૂરું શાંત દશાને આનંદ કરી ગયો. મને તો એમ લાગે આપણા શરીરમાં જેટલા રજકણો છે એ બધા ઉત્સાહપણે પ્રણમેલા જેટલા ઊંચામાં ઊંચા એ રજકણ શરીરમાં આવી ગયા છે. બોલ બાકી રહ્યો ભક્તામરમાં કે છે સમજાય છે કા એમાં આખા ન્યાયો અધ્યાત્મના વ્યવહારના બધા ઘણા પ્રકારો ધર્મની સ્તુતિમાં પણ બીજા ભણકાર હોય છે. માનસું આચાર જયારે અડતાળીસ તાળામાં નાખ્યા હતા તાળામાં પૂર્યા ભગવાન પણ હું તો છૂટું પકડો ને તું છૂટો બતાવનાર ભગવાન આ શું શું તારી ઉપસ્થિતિ મારા લક્ષમાં રહે અને આ તાળા રહે કેમ બને આ ધૂમ બન્યો પુનઃ નિમિત્તમાં આમ સ્તુતિ કરતા 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 શાંત રસથી ભગવાન આપ ફરી ગયા છે. આપની વાણી આંખી ને શરીરમાં ઉપશામ રસ ઝાલા ઝડેલા અમને તો દેખાય છે. એ જ આમ સ્તુતિ કરીને કુલનો યુગ હતો એટલે સ્તુતિ થી કારણ અને એ કાર્ય નથી તો બધા રથનો એવા છે જરી એ કારણે એ તાળા તૂટવાના તો ખડા તૂટી એકલા બેઠા રાજાને ખબર પડી વળતા વળી તળા મને જણા છે આમ થયું છે ભાઈ હું તો ભગવાનની સ્તુતિ કરતો હતો. આદિજી ભક્તામર પ્રણિત મૌલિક પણ પ્રમાણ ઘણાથી પૈસા ભગવાનમાં પૈસા ની વાત એને કા ભગવાન ભક્તામર ધન ઘણા નાગા ભૂછ્યા ન રહીએ એથી શરીર મળ્યા કરે રોટલા ના ભિખારી રહ્યા કરીએ અરે તો ભક્તામર તો ભગવાનની સ્તુતિનો એક વિકલ્પ આવ્યો. સ્તુતિ કે છે એ વિકલ્પ ભૂપુન મંડાઈ જાય છે એના પુનના ફળ તરીકે થઈ અને સંયોગ અનુકૂળ આવી જાય છે. અનુકૂળ સંયોગ નો જ્ઞાની કામી હોતો એવા અંદર ગણતરા ફરાર ફરાર તળા તૂટવા માંડ્યા. આ અંદરમાં રાગની એકાગ્રતા જોઈએ તીરથી છૂટવા માંડી અને ફિરતા થવા એની વાણીમાં પ્રભુ આપ તો ઉપસમ રસવાળા છો ને શરીર દેખાય જશે. જેટલા પ્રમાણ ઉપસમના હતા જગતમાં એટલા પ્રભુ તમારી પાસે આવ્યા. બાકી એ કર્યું ન્યાયથી એવું છે કે એના પુણ્ય જેવા હોય છે કે ઉત્કૃષ્ટ શાંત ને થયેલા પરમાણુ ત્યાં પ્રણમીને ખંડરૂપે શરીર રૂપે થાય અને કેવળ જ્ઞાન રૂપે શરીરનું જ્ઞાન પોતાના પ્રણમનમાં ત્યાં ઉપસ્થિત હોય આવું શરીર હોય. આય કે છે જેને અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરણતી વાળો લીધો છો અહીંયા એવા રત્નત્રની પરણતી દશા વાળો જીવ છે એવા જીવનું સંકૃતિ ન્યાય જેનો એ સ્વભાવ એવો નિજ પરમ તત્વની શ્રદ્ધા હોય આ સમ્યક દર્શનની વ્યાખ્યા. એવા જીવને શું હોય છે અંદરમાં સંકોત્કિરણ શાશ્વત વિનાયક મૂર્તિ પ્રભુ સર્વજ્ઞે જેવો જોયો એવો પૂર્ણ જેનો એક સ્વભાવ છે યોગ નાયક જેનો એ સ્વભાવ આત્માનો એવા નિજ પરમ તત્વ નિજ પરમ એટલે પોતાનો પરમ સ્વભાવ શુદ્ધ આનંદને પૂરણ એની શ્રદ્ધા વળી એવી શ્રદ્ધા વળી એને સમ્યક દર્શન કહ્યું. સમજાણું કાંઈ અહીં કેવું છે શું એવી શ્રદ્ધા વળી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. ચલો શબ્દ એમ છે એવી શ્રદ્ધાવળી જેને અભૂતપૂર્વ સ્થિત પર્યાય મોક્ષ દિશા થાય છે. કઈ શ્રદ્ધાવળી નિશ્ચય રત્નત્રયમાં સમ્યક દર્શન કોને કહેવું એક રૂપ વિનાયક જેનો સ્વભાવ એવું નિજ પરમ પ્રભુ નિજ પરમ તત્વ સ્વભાવમય પિંડ એની અંતર શ્રદ્ધા વધે, અનંત કાળમાં નહીં પ્રગટેલી એવી અપૂર્વ મુક્ત દશા સિદ્ધ દશા પ્રાપ્ત થાય. જેવો અહીં મોક્ષ લીધો, ઓલામાં મોક્ષ અહીં નહોતો લીધો, વ્યવહારમાં વ્યવહારની વ્યાખ્યા કરી હતી, વ્યવહાર સંકેત અને હરજ્ઞાન એનો મોક્ષ નહોતો લીધો એનું કારણમાં. હે મોક્ષ પાઠમાં એમ છે ને, જો સાંભળ મોક્ષ ને માચી સમ્યક હોય છે, જો ચોથી ગાથા છે ને, સાંભળ મોક્ષ ને માચી સમકેત એની વ્યાખ્યા છે, ચોથી ગાથા છે જો ને, પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી વ્યવહાર નહીં હું કહીશ નહીં, ચોથી છે જો. સાંભળ મોક્ષ ને માચી સમકેત, પેલા મોક્ષ ને માચી નહોતું કહ્યું, એટલું નહીં ગાથામાં છો, મારા ગાથા ઉકેલે નહીં સમજે નહીં, અને એમને વાદ ને તકરાર થાય, આ વાદ વિવાદનો વિષય નથી. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે છો અંધા. એ ચૈતન્ય પ્રભુ સહજાત્મના અમૃત થી ડૂલેલો નર, આ એને શ્રદ્ધામાં કેમ લેવો, કે જે પૂર્ણ સ્વભાવ તરફ ઢળતા એ વિકલ્પનો પક્ષ છોડતા એને પ્રતજ્ઞાનનો અનુભવ થાય, તેમાં પ્રતીત થાય એવા સમ્યક દર્શન વડે એને મુક્તિ થાય, એને સમ્યક દર્શનના પરિણામને મોક્ષનો માર્ગ કહેવામાં. વ્યવહાર વચ્ચે આવે એ જણાવ્યો ખરો, વ્યવહાર આવો જ હોય, પણ એ મોક્ષનું કારણ ખરેખર નથી. સમજાણું કાંઈ તદ જ્ઞાન માત્ર, આશા શું કરી જો, તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ. બાર અંગને પરનું અહીં વાત નથી લેવી, એ વ્યવહારમાં જાય છે. શાસ્ત્ર જ્ઞાન, બાર અંગનું જ્ઞાન એ વિકલ્પાત્મક છે, ભગવાનના કહેલા જ્ઞાનને જાણવું એ વિકલ્પાત્મક છે, પરતર્ફનું લક્ષ્ય. અજ્ઞાનીના જ્ઞાનને જાણવું એ તો વાતમાં, માલ કાંઈ નથી જરીએ, વ્યવહારે નથી ને પરમાર્થે. ભગવાને કહેલા બાર અંગ પૂર્ણ જ્ઞાનનો ધ્વનિ, એના તર્ફના લક્ષી બાર અંગનું જ્ઞાન એ વિકલ્પ માત્ર છે, એ તદમાત્ર જ્ઞાન સ્વરૂપ નહીં. શું કે છે, સમજાય છે કાંઈ? તદ જ્ઞાન માત્ર, તે નિજ પરમ તત્વ જે આનંદ કંદ, એનું જે જ્ઞાન માત્ર સ્વરૂપ, એવા અંતર્મુખ પરમ બોધ વળી, એવા અંતર્મુખ આત્માના જ્ઞાન વળી મુક્તિ થાય છે, આત્માના જ્ઞાન વળી અભૂતપૂર્વ સ્થિત પર્યાય થાય છે ને. અમારે હું તો છે નતો કઈ થઈ ગયા છે, કેટલા મેગા થતી આત્મસ્વભાવ કળશ કેટલા મળી છે, આત્માનુભૂતિ, આત્માનુભૂતિ એ કળશ તેરમાં, આત્માનુભૂતિ શું જો કે છે, ઈસો જો ભાવાર્થ ઈસો જો જીવ વસ્તુ કો પ્રત્યક્ષપણે તીરમો કળશ છો, આસ્વાદન તીસો નામ આત્માનુભવ ઈસો કહીજે. ભગવાન આત્માના આનંદનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થાય એને જ્ઞાન કહીએ, એને જ્ઞાન કહીએ, અથવા જ્ઞાનાનુભવ ઈસો કહીએ. નામ ભેદ છે, વસ્તુ ભેદ નહીં. ઈસો જાની આત્માનુભવ મોક્ષ માર્ગ છે. આત્મા જ્ઞાનાનંદ, એનું જ્ઞાન અંતર્મુક્ત અંતર્બોધ, તે જ્ઞાન આત્માનું જ્ઞાન મોક્ષ માર્ગમાં ખટવાય છે. એસે અવસર જીવ ઓર ભી સંશય જાય છે, જે કોઈ જાણશે દ્વાદશ જ્ઞાન ક્યાં અપૂર્વ લબ્ધિ છે, કોઈ એમ જાણે બાર અંગનું જ્ઞાન કઈ અપૂર્વ લબ્ધિ છે, તાહી પ્રતિ સમાધાન. જો દ્વાદશ જ્ઞાન કોઈ વિકલ્પ છે, બાર અંગનું ભગવાને કહેલું સર્વજ્ઞના મુખે નીકળેલું બાર અંગનું પણ પર વસ્તુ તરફ છે લક્ષણ, એનું જ્ઞાન પણ તે વિકલ્પને ભેદરૂપ છે, તેમાં ફૂની શો કયો છે, જે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. આત્મા જ્ઞાનનો પિંડ એનું જ્ઞાન, એનો જ્ઞાન થી મોક્ષ નો માર્ગ છે. બાળક નું જ્ઞાન પણ વ્યવહાર છે, વિકલ્પ ને ભેદ છે. અજ્ઞાની ના ભણતર ને એના શાસ્ત્ર ના ભણતર, એની તો વાતો શું કેવી, તો એકાંત સંસાર ને બંધ નું કારણ છે. સમજાણો કઈ? શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ. તે શુદ્ધાત્માનુભૂતિ હોતા શાસ્ત્ર પઢવા કા અટક કીધું નહી. શું કહ્યું? એ 13મા કલશ ની વાત છે. આવશે અહીં તો ક્યાં આવશે? હવે વખત થોડો છે ને, પછી આવશે ને, પુસ્તક બહાર આવશે ને, 3000 છપાય છે. ઓ સમજાણું આમાં કે છે ભગવાન આત્મા એકલો જ્ઞાન નો પુંજ સૂર્ય, એનું જે જ્ઞાન તે મોક્ષ નો માર્ગ છે. બાકી બીજા લૌકિક ભણતરની વાતો તો શું કરવી, અજ્ઞાની ના પૂથા ને ફોથા ભણે એની વાતો તો શું કરવી, પણ જ્ઞાની ના જ્ઞાન ની વાતો પણ પરતરફ ના લક્ષ વાળું જ્ઞાન, એ પણ વિકલ્પ વાળું ભેદ વાળું છે. અગમ પ્યાલા પ્યો મત ભાલા ચીની અધ્યાત્મ વાસા, આનંદ ઘન ચેતન વે ખેલે દેખે લોક તમાશા, આશા ઓરન કી ક્યા કીજે જ્ઞાન સુધારસ પીજે. ભગવાન આત્મા જ્ઞાન સુધારસ અમૃત નો પિંડ અંદર આખો પીડ્યો છે. આ એનું જ્ઞાન રસાનંદ નિર્વિકલ્પ અનુભવ નું જ્ઞાન, એ જ્ઞાન વળી આત્મા મુક્તિ ની પર્યાય ને અભૂતપૂર્વ સિદ્ધની દશા ને અભૂત એટલે ગયા કાળમાં નહીં થયેલી મુક્ત રૂપી પર્યાય ને પામે છે. સમજાણું કઈ? અરે વાતુ ભાઈ કે છે એવા, એવો જે આત્મા જ્ઞાયક એક નિજ પરમ તત્વ તદ જ્ઞાન માત્ર, જો તદ એટલે તેનું નિજ પરમ નું જ્ઞાન, વસ્તુ 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 સ્વવસ્તુ નું જ્ઞાન, એવા અંતર્મુખ પરમ બોધ બારંગ નું પરમ બહિર્મુખ છે. જે નિમિત્ત રૂપે કહ્યું છું એનો અભિપ્રાય ઉપર લક્ષ હતો, એ પણ બધું બહિર્મુખ છે, પણ નિમિત્ત તરીકે હોય છે એટલે જ પૃથક તરીકે હોય છે એનો સિદ્ધાંત થઈ ગયો. નિમિત્ત એક પૃથક વસ્તુ છે. એ બારંગ નું જ્ઞાન ભગવાનના મુખે નીકળેલું વાણી એ નિમિત્ત રૂપે હોય, પણ છતાં એ વિકલ્પાત્મક ભેદરૂપ તેના લક્ષ તરફ છે. અંતર ભગવાનના જ્ઞાનમાં પેસતા જે સ્વસંવેદન જ્ઞાન, નિજ તત્વનું જ્ઞાન, એકલું અંતર્મુખ અંતર્બોધ, તે જ્ઞાન વળી આત્માને જોવું પરમ બોધ વળી, પરમ બોધ વળી, અંતરું પરમ બોધ વળી, અભૌત પૂર્વ સ્થિત પર્યાય થાય. છેલ્લો શબ્દ છે ચોથી લીટીમાં. આવા જ્ઞાન વળી મુક્તિ થાય છે. બીજા કહેતા હોય વ્યવહારું જ્ઞાન વળી મુક્તિ થાય, વ્યવહાર શ્રદ્ધા વળી મુક્તિ થાય, એ મૂંડ જીવો તત્વને સમજતા. સમજાણું કઈ? અને તે રૂપે એટલે નિજ પરમ તત્વ રૂપે અવિચલપણે સ્થિત ભગવાન જ્ઞાનનો પુંજ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો અને વિગનમાં જ્ઞાન આવ્યું એમાં ઠર્યો અંદર જાયનો, સ્થિરતાના ભાવથી જાયનો, નિર્વિકલ્પ સ્થિરતા થઈ, અવિકલ્પ સ્થિરતા ચારિત્રની થઈ, વિકલ્પના રાગના અંશ રહિત વિતરાગી અંદર જમવટ જામવટ આત્મામાં થઈ, એને સહજ ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ઓલા પંચમાં પાપની નિવૃત્તિ રૂપ પરિણામ ચારિત્ર કહ્યું હતું, વ્યવહાર એને મોક્ષનું કારણ હતું કહ્યું શબ્દમાં. ત્યાં એક અસ્થિ તરીકે આવું હોય છે એવું જ્ઞાન કરાયું હતું, એટલે વ્યવહાર જાણેલો પ્રયોજન વાત એ વાત સિદ્ધ રાખીને ત્યાં કરી છે. સમજાણું કાંઈ? કે છે અહો અર્થાત નિજ પરમ તત્વ ભગવાન જ્ઞાન મૂર્તિમાં ઠરવું એ અવિચલપણે અવિચલપણે ચલે નહીં એ રીતે સ્થિર થવાનું, પંચ મહાવ્રતના વિકલ્પ વિનાનું નિર્વિકલ્પ સ્વરૂપની સ્થિરતાનું ચારિત્ર અમૃતના પ્યાલા ફાટ્યા અંદરથી એ વળી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. સમજાણું કાંઈ આ ત્રણ પર્યાય વળી મુક્તિ થાય એમ કીધું. અરે નિશ્ચય તો જાણે કઈ કાંઈ નહીં અને વ્યવહાર થઈ ગયો સર્વ સધણી તે નીચે વિનાનો પાછો. અહીં તો કે છે કે નિશ્ચયના આવા સ્વરૂપના દર્શન જ્ઞાન ને ચારિત્રની ભૂમિકામાં આવા વ્યવહાર હોય પહેલા કયા એવા હોય બરાબર છે, પણ એ કઈ મોક્ષના કારણે સંવર્જરાના કારણ નથી, એ તો એક બંધના કારણે ઉપચારથી મોક્ષ માર્ગના કારણની હારે નિમિત્ત દેખીને સહચર દેખીને ઉપચારથી માર્ગ છે એમ કહેવામાં આવ્યો છે. સમજાણું કઈ સહજ અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. શું કીધું? એક નિશ્ચય મોક્ષ માર્ગથી જ મોક્ષ થાય એમ સિદ્ધ કર્યું. અહીં તો ભગવાન આમ પૂરણ જ્ઞાનની મૂર્તિ એની શ્રદ્ધા અંતર એનું અનુભવમાં સંવેદનનું જ્ઞાન અને એમાં લીનતા અવિચલ રૂપી સ્થિરતા એ ત્રણ દશા જે નિર્મળ છે નિર્વિકલ્પ છે રાગ વિનાની અવસ્થા પ્રગતિ છે ત્રિકાળ ધ્રુવને અવલંબે એ જ ધ્રુવના પર્યાયની પૂર્ણતાને પમાડે છે. એ મુક્તિની પર્યાયનું કારણ એ ત્રણ પર્યાયો મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ. સમજાણું કઈ ચંદ્રભાઈ એમાં છે કે નહીં? પણ જે પરમ જીન યોગીશ્વર પરમ જીન યોગીશ્વર ઊંચી વાતથી વાત કરે ચારિત્રથી વાત લે છે. જે પરમ જીન યોગીશ્વર પરમ વિતરાગી યોગમાં જોડાયેલાના ઈશ્વર ભગવાન આત્મા વિતરાગી વિજ્ઞાન ધન પ્રભુ છે એની દ્રષ્ટિ જ્ઞાનને પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્ત વ્યવહાર નહીંના ચારિત્રમાં હોય છે. શું કે છે? આ છઠ્ઠા ગુણઠાણાનો વ્યવહાર પહેલો લીધો છે ભાઈ, પહેલા વ્યવહાર ને પછી નીચે આ અપેક્ષા લીધો છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય છઠ્ઠા ગુણસ્થાન યોગ તો છે. શું કીધું? છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિને એની વાત લીધી છે. એકદમ છેલ્લી વાત છે ને? અહીં તો છેલ્લી કથાઓ છે ને આ શુદ્ધ ભાવ. પરમ જીન યોગીશ્વર જેણે યોગના પોતાના સ્વભાવમાં જોડાણ કર્યું છે, જોડાણ કરીને પરમ યોગતા જેણે પ્રાપ્ત કરી છે અને જેમાં યોગની સ્વરૂપની સ્થિરતામાં પણ ઈશ્વરના અધિકપણે થઈ ગયા છે, એવા સંતો મુનિઓ ધ્યાની જ્ઞાનીઓ એને છઠ્ઠા ગુણસ્થાનમાં પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ વ્યવહાર નહીંના ચારિત્રમાં હોય છે એને છઠ્ઠે ગુણસ્થાને પંચ મહાવર્તના પરિણામ હિંસાદિથી નિવૃત્તવા રૂપના શુભ ભાવનું ચારિત્ર હોય, હજી શુદ્ધ નિર્વિકલ્પ ચારિત્ર જે હાથમે જોઈએ તે ત્યાં નથી. સમજાણું કાંઈ? આમાં ચારિત્રની વ્યાખ્યા છે ને? અહીં ક્યાં પેલું વ્યવહાર ધન કર્યું પછી નીચે એ વાત નથી. અહીં એને પાપ એટલે પહેલું છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં મુનિ દશા જે અંતર ધ્યાનમાં પ્રગટી છે એને પાપના પરિણામથી નિવૃત્તિ એવા પુણ્ય પરિણામનો પંચમાવર્તના વિકલ્પો તેને વર્તે છે એને વ્યવહાર ચારિત્ર વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર ચારિત્ર વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે, પુનબંધનું કારણ છે અને તેને ખરેખર વ્યવહાર નહીં ગોચર તપસણ હોય છે. એવા રાગવાળી દશાવાળાને વ્યવહારે મુનિપણું વ્યવહારે મુનિપણું કહેવામાં તપસણ એટલે વ્યવહાર મુનિપણું વિકલ્પ ઉછો છે અને અશુભ જોયું છે અને શુભમાં પ્રવર્તે છે. પાછળ સ્વરૂપમાં શ્રદ્ધા જ્ઞાનની નિર્વિકલ્પ પરિણતિ વર્તે છે પણ ઉપયોગ શુદ્ધમાં વર્તો નથી. તદ્દન જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો ભેદ છૂટીને સ્વરૂપમાં ઠરી જવું આનંદમાં એવો શુદ્ધ ઉપયોગના નિશ્ચય વિનાનો અહીંયા ભાવ શુદ્ધ પરિણતિ સહિતના શુભ રાગને વ્યવહાર મુનિપણું કહેવામાં આવે. સમજાણું કઈ ભાઈ? આ તો એને વ્યવહાર મુનિ કહેવું, અને વ્યવહાર મુનિ નહીં. દ્રવ્ય લિંગી ને ઠે મૂળગું પાડે વ્યવહાર મુનિ નહીં. સમજાણું કઈ? સમ્યક દર્શન ના ભાન વિના એકલા સત્સંગ સ્થાની પંચમાવર્તની આદિ પરિણામની ક્રિયા હોય તો વ્યવહાર મુનિ નહીં. વ્યવહાર મુનિ એને કહેવામાં આવે કે જેને આત્માનું ભાન થઈ જ્ઞાન ને સ્વરૂપ ચારિત્ર આચરણ વર્તે છે, એની દશામાં આવા પાપના પરિણામથી હટીને શુભ પરિણામ વર્તે એને વ્યવહાર, જેને પ્રવચન સારમાં સહસ્રવી મુનિ કયા, છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિને સહસ્રવી કયા, સાતમા વાળાને નિરાશ્રવી, એ વાત અહીંયા કે છે. સમજાણું કઈ? ભાઈ બહુ ઝીણું પણ મારા મારે. અરે હા, પણ હવે આટલે મનુષ્યના આવા કેટલા વરો વયા ગયા, હવે કેટલા રિયા છે તો જ્ઞાની ના ખબર. માં શરીરની કેટલું આયુષ રહ્યું છે મણીભાઈ, એ કઈ ખબર પડે છે? પણ એક સમયમાં ફળાક ઉડી જાય છે, જુઓ ને મોહનભાઈ. હા હા, હારે રહેતા હારે આખો દી આ હાથો કર્યા કરે કાં હો આમ છે નામ. હા ત્યાં ઉડી ગયા એક ક્ષણમાં, ક્યાંય સુરતું દેખવાની મુશ્કેલ પડશે પછી, કે એનું મોઢું કેવું હતું, હે પછી યાદ એને કેવું. એ તો શરીરના ખેલ એવા છે, સંયોગ જયારે છૂટવાનો તે સમય છૂટી જાય, ફરાક નહીં. એના પહેલા છૂટ્યા પહેલા છૂટવાની વાતનું સમજો નહીં હોય, એ બંધનથી છૂટવાની કળા જો એને લીધી નહીં તો એ છૂટ્યું એને છૂટ્યું નથી. એને નવા શરીરો મળીને પરિભ્રમણ એમને એમ ક્રિયા કરશે. કે છે ઓહો, આ જ્ઞાન સાચું કરાવે છે. સમ્યક દર્શનની ભૂમિકામાં મુનિઓની દશા, સાચા સંતની દશા, મહાત્માની દશા, જેને નમો લોહી સૌસાવણમાં ભવે એવા સંતોની દશા કેવી હોય, કે નિશ્ચય તો એને ચારિત્ર દર્શન જ્ઞાન નિર્વિકલ્પના આનંદનો પ્યાલો ફાટ્યો હોય છે, પણ હજી છઠ્ઠી ભૂમિકામાં પાપના ક્રિયા એટલે રાગ અશુભથી નિવૃત્તિઓ છે. શુભના પ્રવર્તને વ્યવહાર તો મુનિપણું કહેવામાં, સહજ નિશ્ચયને આત્મ પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપંતી તપ છે. હવે તપની વ્યાખ્યા, તપ એટલે મુનિપણું કહેવાય. મુનિપણું કહો કે તપ કહો, ભગવાનમાં આવે છે કે નહીં? તપ કલ્યાણી ભાઈ, તપ કલ્યાણી એટલે મુનિપણું લે, તપ કલ્યાણી કહેવાય. ચારિત્ર દેશા અંગીકાર કરે ભગવાનને, જન્મ કલ્યાણી આવે છે ને, તપ કલ્યાણી, કેવ જ્ઞાન કલ્યાણી, નિર્વાણ કલ્યાણી એવી થાય છે. એટલે કે આત્માના આનંદમાં દ્રષ્ટિ અને જ્ઞાનને લીનતા તો છે કેટલી, પણ સહજ નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ, ભાષા જુઓ, સહજ નિશ્ચય નયાત્મક, સહજ નિશ્ચય નય સ્વરૂપે, નહીં તો જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો જે વિષય અંદર ભગવાન આત્મામાં પ્રીત્યો, સહજાનંદના એ ઢાળા શાંતિના ઢળી ગયા અંદર, વિતરાગી લોઢ જ્યાં અંતરમાંથી આવ્યા એકાગ્ર થઈને, ચૈતનના પૂર જે વહે છે ધ્રુવ, એમાં એકાગ્ર થતા ચૈતના પૂર પર્યાયમાં પસર્યા, એવા સહજ નિશ્ચય નહીં સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં, એવો પરમ સ્વભાવ સ્વરૂપ, એવો જે પરમાત્મા પોતાનો સ્વભાવ, એમાં પ્રતપન પ્રવિશેષે તપન લીનતા, ઈચ્છાનું ઉત્પન્ન થવું નહીં, આનંદની છોડની ઉત્પન્ન થવું, આ તેને સાચું તપ કહે, એને સાચું મુનિપણું કહે. બધી વ્યાખ્યા જુદી છે. આનંદ કહે પરમાનંદા માનસે માનસે ફેર, એક લાખે નમળે ને એક ત્રાંબાના, એમ જ્ઞાની કહે આત્મા વાતે વાતે ફેર, વ્યવહારના માનનારા ને નિશ્ચયના માનનારામાં વાતે વાતે ફેર, શબ્દે શબ્દે ફેર. સમજાણું કાય કે છે એને તપ કહીએ અમે, કે ભગવાન સોનું જેમ ગેરું અડીને ઉપે છે, સોનું સોનું ગેરું હોય ને ગેરું ઉપે સુપે, એમ ભગવાન ચૈતન બિંબ આનંદ કંદ જેના શુદ્ધ ઉપયોગથી રમણતા એની શોભામાં વધારો થાય છે, એવી શુદ્ધ ઉપયોગ દશાને અહીંયા તપને ચારિત્રને મુનિપણું કહેવામાં. સમજાણું કાંઈ સહજ નિશ્ચય સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મા એમાં પ્રતપન પ્રતપન તપનું એટલે ઠરવું, અંદર ઉગ્રપણે ઠરવું, આનંદના છોડ ઉઠે અંદર અતિન્દ્રિય, અતિન્દ્રિય આનંદની મોજમાં આહાર લેવાનો ચાલવાનો જ્યાં વિકલ્પનો ઉત્થાન નથી, જ્યાં વૃત્તિનો ઉત્થાન નથી, એવા આનંદમાં જ્યાં છૂલે છે તેને નિશ્ચય તપ કહે. અને નિજ સ્વરૂપમાં અવિચલ સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર તપથી હોય જવો, આ તપ એટલે આવા મુનિપણાથી એને નિજ સ્વરૂપમાં અવિચલ સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર આવા મુનિપણામાં મુનિપણાની દશામાં હોય છે, એને સહજ ચારિત્ર શુદ્ધ ઉપયોગનું કહેવામાં, એ સાતમા ગુણસ્થાનના ભૂમિકાની વાત છે. એ અધિકાર પૂરો થયો, હવે એનો જરી આધાર પદ્મનંદી આચાર્ય અધિકાર છે 25 એમાં એનો જરી આધાર આપે છે કે ભાઈ હું તો આ કહું છું સર્વજ્ઞના કહેલા ભાવો ને મારા અનુભવના ભાવો, પણ પૂર્વે મુનિઓ અમૃતચંદ્રાચાર્યાદી કે પદ્મનંદી આચાર્યો થયા મહાસંતો આજના થોભ ધર્મના ધુરંધર એવું પણ આજ વાત કરે છે એવો એને શ્લોક પદ્મનંદીનો મૂક્યો છે. દર્શનમ નિશ્ચય પુંસી બોધ તત્બોધ વિષ્યતિ સ્થિતિ અત્રેવ ચારિત્રમ ઇતિ યોગ શિવાશ્રય. આત્માનો નિશ્ચય તે દર્શન છે, ભગવાને કહેલો આત્મા પૂર્ણ શુદ્ધનો કંદ એનો અંતર અનુભવમાં નિર્ણય કરવો તેને સંગત દર્શન કહે છે. આત્માનો બોધ તે જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, આત્મામાં સ્થિતિ તે ચારિત્ર છે, એ સ્વરૂપ ભગવાન ઢગલો પીળો શાંત રસનો શક્તિ એમાં સ્થિરતાનો ભાવ એને ચારિત્ર કહેવામાં. આવો યોગ એટલે આ ત્રણની એકતા શિવપદનું કારણ છે. શિવ એટલે મોક્ષ, મોક્ષની પૂર્ણ શાંતિને અમૃત આનંદના અણાકુરની દશા એનું આ ત્રણની એકતા એ કારણ, એ સિવાય વ્યવહાર વ્યવહાર વચ્ચે વિકલ્પ આવે કે મોક્ષનું કારણ છે નહીં. એને માટે એક ગાથા પૂરતી પણ કહેશે અધિકાર.